તારીખ 20/1/1987 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 45 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સંગ પ્રવચન નંબર 37
બોલનો વિષય છે અજ્ઞાન કેવી રીતે અટકે છે, ક્યાં અટકે છે, કેમ કરતા અટકે છે. જ્યારે જ્ઞાની અજ્ઞાની કરતાં વધારે ગુણવાન અને વિકાસવાળી શુદ્ધતાવાળી દશા હોવા છતાં તેમાં અટકતા નથી, પડખાથી જ્ઞાની અને અજ્ઞાનીના પરિણામની પરસ્પર સમીક્ષા કરી છે. આ શાસ્ત્રમાં કેટલાક એવા બોલ છે કે જ્ઞાની અને અજ્ઞાની બંનેના પરિણામના ગુણભિન પડખાની સમીક્ષા કરી છે, સરખામણી કરી છે. જ્ઞાનીને આમ હોય તો એવા પ્રકારના અજ્ઞાનીને આમ થાય, અજ્ઞાનીને આ પ્રકારે પરિણામ થાય ત્યારે જ્ઞાનીને એ સ્થાને આવા પરિણામ થાય, એવો વિષય કેટલાક બોલમાં આવ્યો છે. એ પ્રકારનો છે, એમાં તો પ્રેરણાત્મક છે. અંતરના તળિયા તપાસીને ફરીથી થોડું ચાલુ ગયું છે. અંતરના તળિયા તપાસીને આત્માને ઓળખ. તળિયા એટલે પછી નીચે કાંઈ ન હોય એને તળિયું કહેવામાં આવે છે. પાણી ઊંડું હોય તો તળિયે જાય ત્યારે ખબર પડે છે કે પાણી કેટલું ઊંડું છે. એમ અત્યાર સુધી આત્માને ઓળખ્યા વિના પોતાની પોતા સંબંધી ભ્રમણાત્મક અનેક પ્રકારની માન્યતા છે. કર્મજનિત પર્યાય છે, તેનું પોતાનું સ્વરૂપ છે, તેઓ જ પોતે છે અને તેઓ પોતે સદાય નહીં રહેતો હોવા છતાં સદાય પોતે એવો જ રહેશે એવી પ્રતીતિ સહિત માન્યતા થાય છે. જેમ કે મનુષ્ય પણ મનુષ્ય પર્યાય અનિત્ય હોવા છતાં એની અનિત્યતાને ગૌણ કરી દઈને નજરે દેખાય છે કે આ અનિત્ય પર્યાય છે, તો પણ એને ગૌણ કરી દઈને જાણીને પર્યાય પૂરી નથી થવાની એવી પ્રતીતિ પૂર્વક તે મનુષ્ય પણ એ ઉદયમાં વર્તે છે. એ જ રીતે બીજા અનેક પ્રકારના ઉદયભાવમાં પણ અનુકૂળતા આવે તો જાણે કાયમ આવી અનુકૂળતા રહેશે એમ માનીને વર્તે છે. પ્રતિકૂળતા આવે તો જાણે કાયમ આવી પ્રતિકૂળતા જ રહેશે એમ માનીને વર્તે છે. એવું જે માન્યું છે એમાં આત્માના સ્વરૂપની મૂળ સ્વરૂપનું બિલકુલ વખાણ નથી. તળિયા એટલે મૂળ તપાસીને એમ કહેવું છે. ઉપર ઉપરથી જે રાગદેશના ડોળાયેલા પરિણામ છે એ જે પોતાની માનવામાં આવે છે એ પણ એની ભ્રમણા છે. મનુષ્ય આદિ પર્યાય માનવામાં આવે છે એ તો ભ્રમણા છે જ, રાગદ્વેષ જે અનુભવમાં આવે છે એવા રાગ વાળો, દ્વેષ વાળો, મોહ વાળો અથવા હું સંસારી, એ પણ એના મૂળ સ્વરૂપને ઓળખતો નથી એમ કરે, એમ એવી રીતે માને છે. ત્યારે અહીંયા એવી એક ભલામણ છે કે તારા અંદરમાં તારું મૂળ સ્વરૂપ શું છે, કાયમી સ્વરૂપ શું છે, અસલ સ્વરૂપ શું છે, એ તારા મૂળ સ્વભાવને તપાસીને, મૂળ સ્વભાવનું અવલોકન કરીને એની ઓળખાણ કર. પ્રસિદ્ધપણે આત્માને ઓળખવા માટે જ્ઞાન લક્ષણથી જ્ઞાન સ્વભાવી અથવા જ્ઞાન સ્વરૂપી આત્મા છે એને ઓળખવાનું વિધાન છે. શાસ્ત્રોમાં પ્રસિદ્ધપણે આ વિધાન છે કે જ્ઞાન લક્ષણ દ્વારા જ્ઞાન સ્વભાવી જ્ઞાન સ્વરૂપી આત્માને ઓળખવો. જ્ઞાન મુજબ છે પ્રત્યેક જીવની સર્વકાળે પ્રગટપણે પ્રત્યક્ષપણે જ્ઞાન પરિણમી રહ્યું છે અને તે જ્ઞાન દ્વારા માત્ર જ્ઞાન સ્વરૂપી આત્મા કેવો છે એ જ્ઞાનમાં જ્ઞાનનો પરિચય કરીને, જ્ઞાનમાં એટલે જ્ઞાન પોતે જ પોતાનો પરિચય કરે, તે દ્વારા તે પોતાને ઓળખે, તે પ્રકારે તે રીતે પોતાને ઓળખે, તો એને સ્વભાવ શું છે, જ્ઞાનમાં જ્ઞાન સ્વભાવ શું છે તે સમજાય અથવા ઓળખાય. પોતે જ પોતાનો પરિચય કરે એટલે જ્ઞાનમાં પોતાને પોતાનો અનુભવ શું છે એ તપાસે, જ્ઞાનમાં જ્ઞાનપણાનો શું અનુભવ છે એ તપાસે. એ વિના જીવ શું કરે છે કે જ્ઞાન દ્વારા અન્ય પદાર્થનો પરિચય કરે છે, અન્ય ભાવનો પરિચય કરે છે અને બીજા પદાર્થો કેવા છે ને કેવા નથી એની પ્રવૃત્તિમાં જ્ઞાન પ્રવૃત્તિ વર્ત્યા કરે છે, પ્રવર્ત્યા કરે છે. પોતાના અત્યાર સુધીના જ્ઞાનના પરિણામને વિચારવામાં આવે તો સમજી શકાય એવું છે કે જ્ઞાન શું કામ કરે છે, કે જ્ઞાન એકલું પર પદાર્થને જાણવામાં અને પર પદાર્થને સમજવામાં, પર પદાર્થ પ્રત્યે જોડાવામાં જ્ઞાનની પ્રવૃત્તિ છે. એટલે જ્ઞાનની પર પદાર્થનો અને પરભાવનો જ પરિચય છે. બરાબર છે. પોતાના ચાલતા અનુભવને તપાસે તો આ સિવાય શું છે, અથવા બીજી રીતે કહીએ તો જે જ્ઞાનમાં નથી, જે જ્ઞાનથી બાહ્ય છે અને જ્ઞાનમાં નથી એના પરિચયમાં જ્ઞાન છે. ન હોય એને શાસ્ત્ર ભાષામાં અસત કહેવામાં આવે છે, હોય એને સત કહે છે અને ન હોય એને અસત કહે છે. તો જ્ઞાનને અસત પ્રસંગ છે એમ કહેવું છે. શું અત્યાર સુધી શું છે જ્ઞાનને અસત પ્રસંગ છે, અસત પ્રસંગ છે એમ કહો. પ્રસંગ એટલા માટે કહે છે કે વિશેષ કરીને એનો સંગ કરે છે, તીવ્રપણે એનો સંગ કરે છે. પ્રો કાઢી નાખો તો સામાન્ય લ્યો તો જ્ઞાનને અસત્સંગ છે. પ્રસંગ માંથી પ્રો કાઢો તો જ્ઞાનને અસત્સંગ છે. અનાદિથી વર્તમાન સુધી જ્ઞાને અસત્સંગ કર્યો છે. બરાબર છે, સાચી વાત છે. તો અસત્સંગના ફળમાં શું મળે એને, દુઃખ સિવાય બીજું શું મળે, પરિભ્રમણ સિવાય બીજું શું મળે, બીજું કાંઈ ન મળે. અને જ્ઞાન જ્ઞાનમાં હોવાપણે છે, સતપણે છે. એ જ્ઞાન જો પોતાનો સંગ કરે તો એને સત્સંગ, હોવાનો સંગ સત્સંગ કહેવામાં આવે છે. આમ આમ ખરેખર તો નિશ્ચયથી વાસ્તવિકપણે સત્સંગ આવી સ્થિતિ છે, આવી પરિભાષા છે, આવી વ્યાખ્યા છે. જે છે પોતે જે સ્વરૂપે છે એનો સંગ કરવો તે સત્સંગ. બહારમાં એને અનુકૂળ પ્રસંગ હોય તો એને બાહ્ય સત્સંગ કહેવામાં આવે છે. આત્મ સ્વભાવના નિત્ય સત્ના પરમ સત્ના સંગની વાત થતી હોય, પરમ સત્ના સંગનું કારણ થતું હોય એવા સંગને બહારમાં વ્યવહાર સત્સંગ કહેવામાં આવે છે. એ સિવાયનો બાકીનો બધો અસત્સંગ છે. 24 કલાકમાં જીવને અસત્સંગ કેટલો અને સત્સંગ કેટલો હિસાબ માનવો, રોજ ઉઠીને આગલા દિવસનો માનવો અને નહીતર રાત્રે સૂતી વખતે આખા દિવસનો માનવો. ઊંઘના કલાક ભલે બહાર જાય બહાર જાય, કે જીવને સત્સંગ કેટલો છે અને અસત્સંગ કેટલો છે. એ મય જીવન છે, જેનો સંગ છે તે મય જીવન છે. આગળના 46માં બોલમાં પહેલું વચન એમ કહેશે કે જીવન આત્મા મય જ કરી લેવું જોઈએ. મોક્ષ જીવે આ જીવનને આત્મા બી કરી લેવું જોઈએ. તો સેનામય કરી લે છે, જેનો પરિચય છે એ તન્મય જીવન કરી લે છે. આ નજરે દેખાય એવી અથવા તરત સમજાય એવી વાત છે. પોતાની તપાસ કરે અને પોતે પોતાને ન સમજી શકે એ બની શકવા યોગ્ય નથી. કેમ કે બીજાની વાત હોય તો કોઈ ગોપવે કે છુપાવે, પણ પોતાની વાત તો પોતાથી અજાણી અજાણ રહેવાનો સંભવ નથી. તપાસ તો એને બરાબર સમજાય છે. ઓળખવાનું એટલા માટે પહેલી વાત લીધી છે કે ધર્મના ક્ષેત્રમાં જઈને તું બીજા કેટલાક પ્રકારના જે પરિણામ કરે છો એ પરિણામમાં શુભ ક્રિયાને શુભ પરિણામ કરે છો, શાસ્ત્ર આદિ વાંચીને શાસ્ત્ર જ્ઞાનની ધારણા પણ કરે છો અને એ પ્રકારનો પુરુષાર્થ કરે છો, ત્યારે આત્માની ઓળખ્યા વિના મેં ઘણું કર્યું એમ તને મનાઈ જાય છે, અથવા હું કાંઈ કરું છું મારા કલ્યાણ અર્થે થોડુંક તો હું કરું છું, બની શકે એટલું કાંઈક કરું છું, કાંઈક કરું છું કર્યા વિના રહેતો નથી. છેવટે કાંઈક ને કાંઈ દર્શન તો ભગવાનના કરી જ લઉં છું, દેરાસર જઈને અથવા પૂજા ભક્તિ તો કરી જ લઉં છું, થોડું શાસ્ત્ર તો વાંચી જ લઉં છું, આટલું તો વ્રત અથવા નિયમ રાખ્યો જ છે કે આ જ પદાર્થો ન ખાવા, આ અભક્ષ છે કે અખાદ્ય છે, બાકીના જ પદાર્થો અથવા અમુક વખતે અમુક લેવું ને ન લેવું એ વગેરે કાંઈક ને કાંઈક કાંઈક કરું છું, કાંઈક કરું છું, કાંઈક કરું છું એવું એને માનવામાં આવે છે. એ બધું કાર્ય આત્માની ઓળખા વિના કરે છે અને આત્માને ઓળખ્યા વિના એનું પોતાનું સ્થાન નક્કી થતું નથી. પોતે ખરેખર કોણ છે, પોતે કોણ છે અને કેવો છે એ સમજ્યા વિના કે ઓળખાણ વિના એને કર્તવ્ય અને અકર્તવ્યનો વાસ્તવિક વિવેક કેવી રીતે થઈ શકવા યોગ્ય છે. ઘરમાં ખબર ન હોય કે મારું સ્થાન શું, તો એ ઘર કેવી રીતે ચલાવે? દુકાને જઈને ખબર ન હોય કે આમાં દુકાનમાં મારું સ્થાન શું છે, નોકરને શેઠ માની બેસે તો શું થાય? અથવા નોકર પોતાને શેઠ માનીને બેસે, ચાલે દુકાન? બે માંથી એક રીતે ન ચાલે. એને પોતાનું સ્થાન નક્કી થયા પછી જ એના કાર્યની મર્યાદા નક્કી થાય છે. ધર્મના ક્ષેત્રમાં જીવ ભૂલ કરે છે કે પોતાને ઓળખ્યા વિના, પોતાને નક્કી કર્યા વિના, એમને એમ અંધશ્રદ્ધાથી ગમે તે ક્રિયા કરવા લાગી જાય છે. અથવા બહુ ભાગ જે કુળ પરંપરાની અથવા સંપ્રદાય પરંપરાની જે ક્રિયા હોય છે ઓગે ઓગે એને કરવા લાગે છે. એને કર્તવ્ય છે, અકર્તવ્ય છે, અથવા કર્તવ્ય છે તો કેવી રીતે કર્તવ્ય છે એ વાતને એને સમજવાતી નથી. સામાન્ય રીતે માણસને વિચારે આ ભગવાનના દર્શન કરવા એમાં શું, તો સિદ્ધિ કાંઈ વધારે સમજવાની એમાં શું જરૂર છે? ભગવાન છે આપણા ચોવીસ તીર્થંકરમાં એના તીર્થંકરો છે, અથવા કોઈને કોઈ વિતરાગ જીનેન્દ્ર પ્રતિમા છે એના દર્શન કરવા, તો કરવાનોમાં ક્યાં નહીં કરવાનો ક્યાં પ્રશ્ન ઊભો થાય છે? બધા કરે છે, અનાદિથી બધા કરતા આવ્યા છે ને, આપણે કરીએ છીએ, આમાં શું ખોટું છે? એમ ઊભે ઊભે દર્શન કરવાથી કઈ લાભ થવાનો? આ તો પ્રતિમા જી છે, સાક્ષાત વત છે આમ તો, પણ સાક્ષાત જીવંત સ્વામી અરવિંદ પરમાત્મા હોય અને એના સુવસરણમાં પણ ઓગે ઓગે મંદિર વંદન દર્શન સ્તુતિ પૂજા આદિ કરવામાં આવે. કયો છે અનંત વાર કર્યું છે, એમાંથી કાંઈ વળી ગયું નથી. એનું સંસારીનું એવું બધું કેટલાક બાંધ્યા, ક્યારેક એના ભોગવટામાં પાપ બાંધ્યા, વળી પાછા પૂન કર્યા, વળી પાછા પાપ કર્યા, એમને પૂન પાપના ફળ ભોગવતો ગયો ને કરતો ગયો ને ભોગવતો ગયો, એમને જન્મ મરણનો ચક્કર ચાલુ છે. એના દુઃખને ઉમેરવા એવું નથી. પરિણામ ધારણા બધી સર્વ પુરુષાર્થ, એ પુરુષાર્થ એટલે સર્વ પુરુષાર્થની વાત નથી અહીંયા, પણ પુરુષાર્થને ત્યાં જોડ્યો, વિવિધ ગુણની અવસ્થાને ત્યાં લગાવી, એમ એટલું કહેવું છે. અને મેં ઘણું જ કર્યું છે એમ માની, અથવા કેટલું કર્યું છે કાંઈક કર્યું છે એમ માની, જીવ આગળ વધવાને બદલે અટકી જાય છે. પોતાના હિતની દિશામાં આગળ વધવાને બદલે, મોક્ષ માર્ગ પ્રાપ્ત કરવા માટે આગળ વધવાને બદલે અટકી જાય છે. એ અટકી જવાનું કારણ એ છે કે મેં ઘણું કર્યું છે એવું લઈને, અથવા મેં કંઈક કાર્ય કર્યું છે એવું લઈને ભ્રમણાથી માન્યું છે. આત્મહિતનું કાંઈ કાર્ય થયું નથી, છતાં એને માન્યું છે કે મેં કંઈક કર્યું છે અથવા ઘણું કર્યું છે એવું માનવું, એ પ્રકારે માનવું તે અટકવાનું કારણ છે. અથવા આત્માને ઓળખ્યા વિના એ રીતે બીજી બીજી ક્રિયામાં રોકાવું એ પણ કોઈ ને કોઈ પ્રકારના શુભ ભાવમાં અટકવાનું જ કારણ છે. તેમ કરતા કરતા શુદ્ધ ભાવ અથવા મોક્ષ માર્ગ પ્રગટ થશે એવું કદી બનવાનું નથી. શુદ્ધ આત્માની ઓળખે અંતરના ઊંડાણમાં જઈને, તળિયા તપાસવાનો અર્થ છે કે અંતરના ઊંડાણમાં જઈને શુદ્ધ આત્માને ઓળખે તો શુદ્ધ દિશા પ્રગટ થાય. અને શુદ્ધ આત્મા અંતરતત્વ સ્વરૂપ હોવાથી એને ઓળખવા જતા એની પરિણામની દિશા સ્વસન્મુખ થાય. બરોબર, અત્યાર સુધી જીવે જે કંઈ કર્યું છે એ દિશા બદલ્યા વિના કર્યું છે. શાસ્ત્ર ભણ્યો કે તપ તપ્યો, પણ બાહ્ય ક્રિયા અને બાહ્ય પરિણામ બહિર્મુખ ભાવે એને જેટલું કર્યું એટલું બહિર્મુખ ભાવે કર્યું છે. આત્મસન્મુખ થઈને કાંઈ કર્યું નથી. પ્રભુ કાર્ય આત્મસન્મુખ થઈને જે થાય છે તે આત્માને ઓળખવાનું થાય છે અને ઓળખીને પછી અનુભવ થાય છે, એકાગ્ર થવાનું થાય છે. એમ કરવાને બદલે બહાર ને બહાર કોઈ પ્રકારી થાય પરિણામ થાય એમાં જીવ અટકે છે. અજ્ઞાનીને જરા કંઈક આવડે, કોઈ ક્રિયા સારી આવડે અથવા શાસ્ત્રનું જ્ઞાન કંઈક ધારણામાં વિશેષ રહે, ધારણાથી યાદ રહે, ત્યાં તેને અભિમાન થઈ જાય છે. ત્યાં તેને અભિમાન થઈ જાય છે એટલે એમાં અહંપણું આવી જાય છે. પર્યાય દ્રષ્ટિ હોવાને લીધે અભિમાન થયા વિના રહેતું નથી. હું પણ પર્યાયમાં કરી રહ્યો છે અનાદિથી, અને મૂળ સ્વરૂપ જ્યાં અસ્તિત્વ છે, ત્રિકાળી અસ્તિત્વ છે, ત્યાં હું પણ એને આવ્યું નથી. એટલે એને એક સમયની અવસ્થામાં, એક ક્ષણની અવસ્થામાં હું પણ થઈને એનું અભિમાન થાય છે. ખરેખર તો એ પણ અસતમાં સત પણ માનવા જેવું છે. ત્રિકાળી સત જે આત્મા છે, શુદ્ધ પરમ તત્વ, એમાં આત્માનું પોતાનું કાયમી અસ્તિત્વ છે. ત્યાં એને અહંપણું કરવું જોઈએ, હોવાપણું છે ત્યાં હોવાપણું એને આવવું જોઈએ. એના બદલે ક્ષણવર્તી પર્યાયમાં હોવાપણું કરીને એ ક્ષણવર્તી પર્યાયનો નાશ થાય છે એટલે ભાવમરણ થાય છે. એમાં હોવાપણાનો નાશ થાય છે માન્યતાની અપેક્ષાએ. મોટા આપણું શું વળે? આત્માનું એમાં કઈ વળે કે કેમ, એટલો સવાલ છે. એ તો કે છે કે થોડી ધારણા કરી, કઈક શુભ ક્રિયા કરી, પણ મેં ઘણું કર્યું છે એવું એને અભિમાન થાય છે. મેં આ કર્યું, મેં આ કર્યું, મેં આ કર્યું, આટલું કર્યું, આટલું કર્યું. આટલા માણસોને સમજાયેલા વિદ્વાન હોય એને શું થાય? મેં સેંકડોને સમજાવ્યા, હજારોને સમજાવ્યા, હજારોને સંભળાવ્યું, એમ થાય. અને સાંભળતો એને એમ થાય કે મેં હજારો વખત શાસ્ત્રને સાંભળ્યું અને સંભળાવ્યું અને સાંભળ્યું
વારંવાર.
સ્વ સન્મુખ થયો છે કે નહીં એ તપાસ તો એને પોતાને કરવાની છે કે પોતે સ્વ સન્મુખ થયો કે નહીં. અભિમાન થઈ જાય છે એટલે એને એ પ્રકારનો ગુણ થયો કે અવગુણ થયો? અવગુણ થયો. તો શુભ ક્રિયા કરે અને શાસ્ત્રની ધારણા કરે એમાંથી ગુણ થવો જોઈએ કે અવગુણ થવો જોઈએ? અવગુણ થયો એમ કે છે. અવગુણ થતા આત્માને દોષ થયો, નુકસાન થયું. અભિમાનનો દોષ એ આત્માને નુકસાન છે. એની શાંતિ પ્રગટ થવાને બદલે અશાંતિ વધશે. પણ શુભ ક્રિયા કરે ને શાસ્ત્ર વાંચે ને અશાંતિ વધે કે હા, શાસ્ત્ર વાંચનારા કાંઈક પાગલ થઈ ગયા છે. કેમ કે કલ્પના એ ચડી જાય પછી, અથવા એવું મન નબળું પડી જાય. કારણ કે એ તો ધંધો તો અશક્તિનો છે. અભિમાન થાય ત્યારે આત્માની શક્તિ હણાય છે, શાંતિ એ હણાય છે અને શક્તિ એ હણાય છે, બે હણાય છે. એની તેમાંથી શું થાય? અશક્તિની અંદર શું થાય કે સૌની પ્રાણીને મન સાથે સંબંધ છે, તો એને પહેલા મનના પરિણામ માનસિક સ્થિતિ એની નબળી પડે છે. આ પરિસ્થિતિ તત્વજ્ઞાનનો અભ્યાસ કરનારાઓને પણ થાય છે. એનું કારણ કે પહેલેથી એને લાઈન ઊંધી પકડી છે, લાઈન સીધી પકડી છે. તેને અભિમાન થઈ જાય છે. અભિમાન થવાનું કારણ એ પણ છે કે વસ્તુના અગાધ સ્વરૂપનો તેને ખ્યાલ જ નથી. હવે આત્મામાં જ્ઞાન સ્વભાવ, જ્ઞાન શક્તિનો અગાધ ભંડાર કેટલો ભર્યો છે, અનંત જ્ઞાન શું ચીજ છે, આત્મા અનંત જ્ઞાન સ્વરૂપી શું ચીજ છે એને ખબર નથી. એક ઉઘાડ થયો, ધારણા થઈ ગઈ, ખ્યાલ આવ્યો કે આમ અહીંયા આમ કહે છે, શાસ્ત્રકાર અહીંયા આમ કહે છે, ગ્રંથકાર અહીંયા આમ કહે છે, એનો ખ્યાલ આવ્યો તો એને એમ થઈ ગયું કે મને ખ્યાલ પડે છે અને ઘણાને ખ્યાલ પડતો નથી, માટે મારી વિશેષતા. ભાઈ તું તને ઓળખતો તને ખબર પડે કે ઓળખાણના વિષયમાં એમ આવે છે કે મારામાં અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત દર્શન, અનંત પુરુષાર્થ, મારી શક્તિઓમાં એક એક શક્તિઓનું અનંત સામર્થ્ય છે અને એની અનંત શક્તિઓનું એક રૂપ પદાર્થ એવો હું આત્મતત્વ છું. સાક્ષાત સિદ્ધ પદ સ્વરૂપ, પરમાત્મ પદ સ્વરૂપ પોતે જ છું, ત્રણ લોકનો નાથ પોતે જ છું, એ વાત એને ઓળખાણમાં સમજાય છે. એવી ઓળખાણ થનાર જીવને અધૂરી અવસ્થામાં, અલ્પ વિકસિત અવસ્થામાં કદી પણ અહંપણું થતું નથી. જીવ જ્ઞાનીને ઊંચામાં ઊંચી કોટીના શું પરિણામ હોય છે એ તો આપણે જોયું ને આમાં, કે યથાર્થ રુચિ સહિતના સુભાવો વૈરાગ્ય અને ઉપશમ રસથી તરબો છે હોય છે 42માં, અને યથાર્થતા વિનાના સુભાવો લુખા અને ચંચળવાળા હોય, ચંચળતાવાળા હોય છે. તેના તે પ્રસંગમાં બે જીવોને પરસ્પર ફેર પડી જાય છે શુભ ભાવમાં. તે જ્ઞાનીને યથાર્થતાવાળાના સુભાવ જુદા, તે જ પ્રસંગમાં તે જ પૂજા ભક્તિને શાસ્ત્ર સ્વાધ્યાય, એક જ ઉદયમાં બે બેઠા હોય, એક જ નિમિત હોય બંનેને, છતાં બંનેના શુભ ભાવમાં ઘણો ફરક હોય છે. જે ઉચ્ચ કોટિના શુભ ભાવો મોક્ષ માર્ગીને ધર્માત્માને હોય છે એવા શુભ ભાવો અજ્ઞાનીને હોતા નથી. એવા અજ્ઞાનીથી ઊંચી કોટિના શુભ ભાવો હોવા છતાં તેને તે ભાવોની કદી મુખ્યતા કે અહંપણ કે અભિમાન થતા નથી. આવડી વધારાની વિશેષતા છે. પેલાને તો એ કોટિના ને એ કક્ષાના સુભાવ છે નહીં તો પણ એને એનું અભિમાન થાય છે, અને એથી ઊંચી કોટિના છે તો પણ એનું અભિમાન થતું નથી. કેમ કે એને એ શુભ ભાવોને તો પોતાના શુદ્ધ પરિણામોથી વિરુદ્ધ જાતના માને છે અને ઘાતક પરિણામ માને છે. આ અશુદ્ધ પરિણામ છે, આત્માના દર્શન જ્ઞાન ચારિત્ર શુદ્ધ પરિણામ છે, અને આ રાગાદી અશુદ્ધ પરિણામ છે. ભલે શુભ રાગ હોય અશુદ્ધ પરિણામ છે તો શુદ્ધથી અશુદ્ધની જાતિ વિરુદ્ધ છે, એમાં શું અહંપણું કરવું? એક શ્રીમંત માણસ ઘણા વખત પહેરેલું કપડું ઉતારી નાખે અને નોકરને દઈ દે કે માગણને દઈ દે, ભિખારાને દઈ દે, ભલે ન ફાટ્યું હોય પણ જૂનું થઈ ગયું હોય, ડિસકલર થઈ ગયું હોય, જૂનું દેખાય એવું થઈ ગયું હોય તો આપી દે છે ને. આ ઘણા વર્ષથી લીધેલું છે, 10-15 વર્ષથી એમને લીધેલું છે. ઘણા કપડાં હોય એટલે પહેરવાનો વારો જાગ્યા વખતે આવે, હવે આ ઘણું જૂનું છે અને આપી દો, ભલે સારું છે તો આપી દો. તો જે વસ્તુ કાઢી નાખે છે એમાં પોરો ખાવાનો ક્યાં સવાલ? અજ્ઞાની જીવને માનસિક દારિદ્ર્ય છે, ગરીબાઈને લઈને એમ થાય છે. એને શું એમ ગરીબાઈને લઈને જૂનું કપડું પણ એને હારું લાગે છે, વાવા કરે છે. એમ માનસિક દારિદ્ર્યને લઈને અશુદ્ધ પરિણામમાં પણ જીવ હસ કરે છે. મેં આવા શું ભાવ કર્યા, મેં આમ કર્યું, મેં આમ કર્યું, મેં વ્રત લીધું, મેં ફલાણું કર્યું, મેં શાસ્ત્ર વાંચ્યું, તારા પરિણામ તો શુદ્ધ નથી. એનું શું શુદ્ધ પરિણામ વાળાની તો અશુદ્ધ પરિણામ કાઢી નાખવાની ચીજ છે, રાખવાની ચીજ નથી. અથવા જ્ઞાન નો ઉઘાડ છે, બુદ્ધિ નો ઉઘાડ, એમ કીધું ને. તેથી તે બુદ્ધિના ઉઘાડ આદિ વગેરેમાં વૈરાગ્ય હોય, બુદ્ધિ નો ઉઘાડ હોય, કસાયની મંદતા હોય વગેરે આદિમાં એ બધું આવી જાય છે વગેરેમાં. સંતોષાયને અટકી જાય છે, પેલા એકલું અટકી જાય છે એમ કીધું, આગળ વધવાને બદલે અટકી જાય છે. પણ મેં ઘણું કર્યું એમાં સંતોષ આવે જ છે. એમ કે ઘણું કર્યું એવું નથી લાગતું, પણ માત્ર ખ્યાલ રહે છે કે એક કલાક વાંચન કર્યું અથવા એક કલાક પૂજા કરી. આપણે તો બે દ્રષ્ટાંત એટલા માટે લઈશું, બે ક્રિયા ચાલે છે આપણે, વધારે ક્રિયામાં નથી. તો એક સમયની જે ગણતરી કરી એ પણ સંતોષ અસંતોષ આવવાનો એક પ્રકાર છે. એ સંતોષ આવવાનો એક પ્રકાર છે. ઘરે જઈને કોઈ દિવસ કોઈ મા બાપ વિચારે છે કે આજ તો મેં મારા દીકરાને બે ટંક ખવડાવ્યું, હે છોકરાને એક ટંક મેં ખવડાવી લીધું, ગણતરી કર્યા કરે છે. મહિનામાં 60 વખત તો અમે જમાઈ લો એમ ગણતરી કરે છે. કોઈ જ્યાં પોતાપણું છે ત્યાં ગણતરી નથી, છે પોતાપણું છે ત્યાં ગણતરી નથી, મમત્વ છે, અભેદ બુદ્ધિ છે ત્યાં એને ગણતરી નથી થતી. આયા એને મેં એક કલાક વાંચ્યું, એક કલાક પૂજા કરી, મેં આટલા વ્રત કર્યા, મેં આનો ત્યાગ કર્યો, મેં આ કર્યું, મેં આ કર્યું, આ કર્યું, એ જે ગણતરી છે એમાં એ પારકાનો હિસાબ કિતાબ કરે છે. પારકા સાથે હિસાબ કિતાબ કોની સાથે થાય? પારકા સાથે થાય. છોકરાને પૈસા વાપરવા આપે તો ખાતે માંડે, હે નાનપણથી જોયું તને આટલા તો વાપરવામાં આવ્યા હતા, આટલા તો તારા કપડામાં ખર્ચ કર્યો, આટલા તો તારો નિશાળમાં ફી ભરી, એમ કે ખાતે માંડે છે. એનો હિસાબ ગણે છે કે મેં કેટલા ખર્ચા? હિસાબ ઘરવાળાની સાથે થતો નથી, પારકો થાય પછી થાય. પછી એ છોકરો તારું મારું કરવા માંડે તો થાય પાછું, તું જો તું આટલું લઈ ગયો, આટલું આટલું તું વધારે લઈશ, તું આટલું આમ, એ પછી હિસાબ ગણે હવે તને આટલું નહીં દઉં ખલાણું. પણ એ ત્યાં પોતા પણ મૂકી ગયું, ખલાસ થઈ ગયું, વાત પૂરી થઈ. જ્યાં પોતા પણ છે ત્યાં હિસાબ નથી, આ સીધી વાત છે. તેનું તે પાત્ર હોય, તેનો તે જીવ હોય, તેનો તે પ્રસંગ હોય, છતાં આ ફરક પડે છે. એમ જ્યારે જીવ મેં ઘણું કર્યું, મેં કેટલું કર્યું, મેં આટલું કર્યું એવી ગણતરી ભલે અંદરમાં ગણે, ત્યારે એને આત્મા માટે કાંઈ નથી કર્યું, એને પોતાના માટે કાંઈ કર્યું નથી. જાણે કોકના માટે કરતો હોય અને એનું હપાડું ચડાવતો હોય, પારકાને જમાડે ત્યારે એમ કે ભાઈ તમે આટલી વખત અમારા ઘરે જમી ગયા, ઘરનાને કોઈ કહે તમે આખી જિંદગી મારે ત્યાં જીમાય, એમ કોઈ કહેવાય કાંઈ એવું? એવું આ ગણતરી થવી એવું વિચિત્ર કાર્ય છે. થોડી તપાસ કરે તો બધું સમજાય એવું છે, આ તપાસ્યા વગર એમને હેલું જાય એવું છે. શું તપાસ ન કરે તો એમને શું ગડબડ પોતે કરે છે, શું ઊંધાઈ કરે છે, પોતાના માટે પોતે શું કેટલું ઊંધું કરે છે એની એને ખબર રહેતી નથી. એમણે કહી છે કે જો તમે તારા અગાધ સ્વભાવનો, અગાધ એટલે જેને છેડો નથી, જેને હદ નથી, જેને માપ નથી, એવા અપરિમિત, જેનું કોઈ પ્રમાણ કાઢી શકાતું નથી, અપરિમિત સ્વભાવનો સ્વરૂપનો ખ્યાલ હોય તો એને થોડી બુદ્ધિ વધે, થોડું જ્ઞાન વિકસે, તો એમાં એને મેં ઘણું કર્યું, મને ઘણું જ્ઞાન થયું એવું એને થતું નથી, એવું ન થાય એને. કેમ કે જ્યારે જ્ઞાન પૂરું ઉઘડે છે ત્યારે કેવળ જ્ઞાન સ્વરૂપે પ્રગટ થાય છે, અને એ કેવળ જ્ઞાન પાસે ગુણધર્મનું અંતર્મૂર્તમાં બાર અંગની રચના કરવાનું જે લબ્ધિવાળું જ્ઞાન છે, એ જ્ઞાન પણ ગણધરદેવને એક સમુદ્રમાં બિંદુ જેટલું લાગે છે. કેવળ જ્ઞાનનો જે સમુદ્ર છે, ભગવાનની સ્તુતિ પણ એવી રીતે કરે છે, ગણધરદેવ એવી રીતે ભગવાનની સ્તુતિ કરે છે કે અહો ક્યાં આપનું કેવળ જ્ઞાન, ક્યાં મારું અનંતમાં ભાગે અલ્પ જ્ઞાન. અલ્પ એટલે અનંતમાં ભાગે અલ્પ જ્ઞાન, પાછું થોડું ઘણું નહીં, અનંતમાં ભાગે. એમને તો વાણી સાંભળી છે, ભગવાનની વાણી સાંભળી છે, એ નિમિત્ત એમાં લબ્ધિમાં નિમિત્ત ભગવાનની વાણી છે, દિવ્યતાની. પણ ખરેખર તો કેવળ જ્ઞાનમાં વસ્તુનું સ્વરૂપ જણાય છે, તેનાથી અનંતમાં ભાગે દિવ્ય ધ્વનિમાં આવે છે. જે કેવળ જ્ઞાનમાં જણાય તેનાથી અનંતમાં ભાગે દિવ્ય ધ્વનિમાં આવે છે, અને દિવ્ય ધ્વનિમાં આવે તેનાથી અનંતમાં ભાગે શાસ્ત્રારૂઢ થાય છે. એટલું બધું તો દિવ્ય ધ્વનિમાં આવે છે, તો અનંતથી અનંત થયું જ્ઞાન. તો અને જ્ઞાન સ્વભાવ કે એ કેવળ જ્ઞાનની પર્યાયથી અનંત ગુણ છે. એ જ જીવનો પોતાનો જ્ઞાન સ્વભાવ એ કેવળ જ્ઞાનથી અનંત ગુણ સમૃદ્ધ છે, કેમ કે કેવળ જ્ઞાન એક સમયની પર્યાય છે, સ્વભાવથી અનંત ગુણ છે. એવા અગાધ સ્વભાવનો જેને ખ્યાલ નથી, એક હા અત્યારે મોજૂદ છે, યાદ છે, આત્મા ગુરુદેવ એમ કહેતા ઊભો છે ને મનુષ્ય, કે તું તો બાપુ કેવળ જ્ઞાનની કાતળી છો, એમ કે શું કે કેવળ જ્ઞાનની કાતળી. આ ઊભો સાઠો હોય છે ને શેરડીનો, એની બે ગાંઠ વચ્ચેના ભાગમાં કાતળી એને કહેવામાં, બે ગાંઠ કાપીને આપે કે કાતળી કરીને આપો, તો એની અંદર એટલો રસ ભર્યો છે, જ્ઞાનનો અગાધ રસ ભર્યો છે આત્મા, અનંત જ્ઞાનની કાતળી છે આત્મા. પણ એને થોડી એનું ભાન નથી, એનો ખ્યાલ નથી, એટલે થોડી બુદ્ધિ વધે, થોડું શાસ્ત્ર વાંચતા આવડે, થોડું જ્ઞાનનો વિકાસ થાય, તો એને એમ થાય આહા બહુ ઉતી ગયો, હું તો બહુ ઉતી ગયો, બેડ કાંઈ સમુદ્ર જોયો ન હોય ત્યારે એને ખાબોચિયામાં પીડ્યા પીડ્યા એમ થાય કે અહીંયા તો પાણી જેટલું છે એટલું ક્યાંય બીજે પાણી જ નહીં હોય દુનિયામાં, હું જ્યાં રહું છું જે પાણીમાં એ પાણી જેટલું તો દુનિયામાં ક્યાંય પાણી નહીં હોય. તો કે કેટલું પાણી, કે જો છલંગ મારું છું આટલી લાંબી છલંગ મારું તો સામે કાંઠે માંડ માંડ પહોંચું, એટલું બધું પાણી છે એને, તો એની છલંગ મોટી દેખાય છે અને પાણી મોટું દેખાય છે. એ ખાબુચિયાના બેટકા જેવું થાય છે. જ્યારે જીવ બુદ્ધિના અભિમાનમાં સકળાય છે, ફસાય છે, ત્યારે એ ખાબુચિયાના બેટકા જેવો છે. કેવળ જ્ઞાનનો સમુદ્ર કેવડો છે એની એને ખબર નથી. દરિયાના કાંઠે રહેલો કોઈ બેટકો આવે કે ખાબુચિયાના બેટકાની વાત સાંભળે ત્યારે એને હસવું આવે કે આણે બિચારે સમુદ્ર જોયો નથી, એટલે એને એમ થાય છે કે મારું ખાબોચિયા જેટલું તો દુનિયામાં ક્યાંય પાણી જ નહીં હોય, ક્યાંય નહીં હોય પાણી. વસ્તુના અગાઢ સ્વરૂપનો ખ્યાલ નહીં હોવાને લીધે જીવ બુદ્ધિના ઉઘાડાદીમાં સંતોષાયને અટકી જાય છે. અહીં સુધી અજ્ઞાનીની વાત લીધી છે. જ્ઞાનીને તો હવે એની સમીક્ષા કરે છે, સામે વિરુદ્ધ વિષય લે છે. જ્ઞાનીને તો પૂર્ણતાનું લક્ષ હોવાથી એના જ્ઞાનમાં પરિપૂર્ણ આત્મ સ્વભાવ કેવડો ને કેટલો છે એના લક્ષમાં હોવાથી, એના જ્ઞાનમાં હોવાથી, અને એટલું જ્ઞાન પ્રાપ્ત કરવાનું બાકી છે એમ પણ એના ખ્યાલમાં એટલે લક્ષમાં હોવાથી એ અંશમાં અટકતો નથી. થોડા ઉઘાડમાં એને અટકવું બનતું નથી. જ્ઞાનીને પૂર્ણતાનું લક્ષ હોવાને લીધે, લક્ષની અંદર તો ઘણી વાત છે કે કેટલું બાકી છે અને કેટલું શરૂ કર્યું એને માપ છે. ચોથા ગુણ સ્થાને હોય કે છઠ્ઠા સાતમા ગુણ સ્થાને હોય કે લબ્ધિ પ્રગટ થઈ હોય જ્ઞાનમાં, તો પણ એને લક્ષમાં છે કે કેવળ જ્ઞાન સૂચિત છે, અથવા મારો અગાધ સ્વભાવ કેટલો ને કેવડો છે એને ઓળખાણ વખતે જ્ઞાનમાં આવી ગયેલું છે. સમ્યક દર્શન પહેલા ઓળખાણ થતા એટલે એને પૂર્ણતાનું લક્ષ હોવાથી તે અંશમાં અટકતો નથી. એને ઉઘાડ વધે છે, વધતો જાય છે, એનો ખ્યાલ એને આવે છે કે પહેલાં કરતાં ઉઘાડની અંદર ઘણો ફેર છે. પહેલાં નહોતું સમજાતું, એ સહેજે સમજાય છે. ઉઘાડ ફરે છે, બદલતો જાય છે, વિકાસ થતો જાય છે. જ્ઞાનનો નિર્મળતા વધતી જાય, સૂક્ષ્મતા વધતી જાય, તો પણ પરિપૂર્ણ નિર્મળ અને પરિપૂર્ણ શુદ્ધ જ્ઞાન કેટલું ને કેવું કેવડું હોય છે એના ખ્યાલમાં એને કદી પણ એનું અભિમાન થવાનો પ્રસંગ આવતો નથી. ગુરુદેવને એક વાર પૂછ્યું તો તમારે કનુભાઈ સામે આંઠા મારતા હતા, વાત પાછળ ગુરુજી એમ કહ્યું કે હમણાં આ વાંચવાનો ગુનો ચાલે છે અંદરમાં, અંદરમાં એટલે રૂમમાં આનું વાંચન ઘણું ચાલે છે. શાસ્ત્ર આવ્યું છે. કોનું ભાઈ પૂછ્યું છે, હજી તમારે વાંચવાનું હોય કે આપને તો ઘણું જ્ઞાન છે, પછી વાંચવાનું શું? એમ કે વાંચવાનું તો એમ એવી સમજણથી કે જેને જ્ઞાન ન હોય તો પુસ્તક વાંચીને જ્ઞાન મેળવે. આપને તો ઘણું જ્ઞાન છે એમ કે, એટલું બધું જ્ઞાન છે આપને, આપને શું વાંચવાનું હોય? ઓકે, ના ના, હજી આ જ્ઞાન કાંઈ નથી કે શું કીધું. આ જે વર્તમાન જ્ઞાન છે, ભલે કોઈ શાસ્ત્ર ભણીને પંડિત રાખીને કે શીખીને કાંઈ જ્ઞાન નથી થયું, જ્ઞાન તો અંદરથી ખુલ્યું છે અને ખીલ્યું છે, તો પણ કેવળ જ્ઞાન સૂચિત છે અથવા આચાર્યોના જે શાસ્ત્રો છે એમના જ્ઞાનની ઊંડાણ અને વિશેષતા કેટલી બધી છે એ બધું ખ્યાલમાં હોય છે. પોતાથી વિશેષ સ્થાનમાં બિરાજમાન છે એવા મુનિઓ અને આચાર્યોએ જે સત્શાસ્ત્રો રચ્યા એની અંદર જે વિષયનું ઊંડાણ છે ત્યાં પોતાનું જ્ઞાન હજી પહોંચતું નથી એ ખ્યાલમાં આવે છે. કેવું જ્ઞાનની વાતો ક્યાંય ને ક્યાંય છે, અને પોતાનો જ્ઞાન સ્વભાવ કેવડો કેટલો છે ને એ પૂરેપૂરો ખીલવું અંદરથી ઉઘડવું બાકી છે એ પણ બધું ખ્યાલમાં લક્ષમાં હોય છે, એ અંશમાં અટકતા નથી. એને ક્યારે પણ ઘણું થઈ ગયું એ વાત આવતી નથી, કેમ કે એને ખ્યાલ છે કે આ કેટલું અધૂરું છે, કેટલું બાકી છે. એક બોલીમાં આવશે કે દ્રવિંદીને મેં ઘણું કર્યું એમ લાગે છે અને જ્ઞાનીને ઘણું બાકી છે, મારે હજી ઘણું બાકી છે, ઘણું બાકી છે એમ આવે છે. બે વચ્ચે ફેર છે એવું એવું એક બોલાવે છે. આનો નંબર યાદ નથી પણ એને એમ લાગે છે મેં ઘણું કર્યું, મેં ઘણું કર્યું, નાની નાની છે ને એ દ્રષ્ટિમાં જ આવશે. આજ આવો વિષય થઈ ગયો ને પારમું છાપણ. પછી 174, 199, 327 ને 350, ચાર માંથી કોઈ એક બોલ મારશે. માં છે 64માં પાને નીચે છે. દ્રવલિંગી સાધુ થઈને પણ જીવ ક્યાંક સૂક્ષ્મપણે અટકી જાય છે, શુભ ભાવની મીઠાશમાં રોકાઈ જાય છે. આ રાગની મંદતા, આ 28 મૂળભૂત પાયા, બસ આજ હું, આજ મોક્ષનો માર્ગ ઇત્યાદિ કોઈ પ્રકારે સંતોષાઈને અટકાઈ જાય છે. ત્યાં સંતોષ શબ્દ વાપરો છે. પણ અંદરમાં વિકલ્પો સાથે એકતા બુદ્ધિ તો પડી છે, તેને કાં જોતો નથી? આ અંતરમાં શાંતિ કેમ દેખાતી નથી? પાપ ભાવો ત્યાગીને સર્વસ્વ કર્યું માનીને સંતોષાઈ જાય છે. જ્યારે સાચા આત્માર્થીને અને સમ્યક દ્રષ્ટિને તો ઘણું બાકી છે એમ પૂર્ણતા સુધી, પૂરું ન થાય કાર્ય ત્યાં સુધી ઘણું બાકી છે એમ જ ભાવના રહે, અને એવી ભાવના રહે તો જ પુરુષાર્થ અખંડ ટકી શકે, અથવા તો જ પુરુષાર્થ વધી શકે. નહીતર એને વધવાનું કારણ રહેતું નથી. બીજું, દર્શનીઓના દ્રષ્ટિકોણથી વિચારીએ તો દ્રવલિંગી 28 મૂળગુણ પાળતો હોવા છતાં પણ, દ્રવલિંગી 28 મૂળગુણ પાળતો હોવા છતાં પણ એને જે સંતોષ થાય છે ત્યાં એને દર્શન નો તીવ્ર થાય છે. દર્શન નો તીવ્ર, ચારિત્ર નો ઘણો ઘટે છે, મંદ થાય છે, પણ દર્શન નો તીવ્ર થાય છે. તો જેને ચારિત્ર મોહ દબાય ઉપરથી અને દર્શન મોહ તીવ્ર થાય, એને પાછો ચારિત્ર મોહ તીવ્ર થયા વિના એને તીવ્ર થાય થાય છે. મૂળ મૂળ માંથી તો જાય જ નહીં, એનો ચારિત્ર મૂળ મૂળ માંથી તો જાય જ નહીં. અભાવ થાય નહીં, દબાય ખરો, મંદ થાય, વળી પાછો તીવ્ર થઈ જાય. ટેમ્પરરી દબાય બહુ તો તે પર્યાય, તે આયુષ પૂરતો દબાય, બાકી પાછો ઉછાળો મારીને બહાર આવી જાય છે. એ દબાયેલો પાછો બહાર આવે, પણ ભારેલા અગ્નિની જેમ ભભૂકે, એ પરિસ્થિતિ થયા વિના. એટલે વર્તમાન અવસ્થામાં સંતુષ્ટ થવું એ મિથ્યાત્વ છે, અને સંતોષ થાય ત્યારે મિથ્યાત્વનો રસ વધે, મિથ્યાત્વની શક્તિ વધે, અને મિથ્યાત્વ તીવ્ર થાય. કોઈ પણ અવસ્થામાં જ્ઞાની તો દર્શનનો અભાવ થયો હોવાને લીધે કોઈ પણ અવસ્થામાં એને સંતોષ થવાનો પ્રશ્ન થતો નથી. એ તો નીચે રહેશે કે અંશમાં તો અટકતો નથી, પણ પૂર્ણ પર્યાય પ્રગટ થાય તો પણ સ્વભાવ હતો ને તે પ્રગટ્યો, એમાં નવીન શું એમ કે છે. મિથ્યાત્માથી ચોથે ગુણ સ્થાને આવ્યો એમાં સંતોષ માનવાનો તો પ્રશ્ન નથી. ચોથા ગુણ સ્થાનમાંથી પાંચમા ગુણ સ્થાને આવ્યો અને સંતોષ પકડ્યો એ વાત પણ નથી. અને મુનિદશા આવી છઠ્ઠા સાતમાની તો હું આગળ વધી ગયો એમ પણ એને નથી. એમ તો નથી, પણ એમ કે છે કે અહીં તો પૂર્ણ પર્યાય પ્રગટી, કેવો જ્ઞાન, કેવો દર્શન, અનંત વીરી, અનંત સુખ પ્રગટ્યું. એમાં શું કહે, તો મારામાં હતું બાર આવ્યું છે. એમાં કોઈ વધુ કોઈ નવી વાત થઈ છે કે વધુ પડતી વાત થઈ છે એવું તો કઈ નથી. કોઈ માણસ પોતાના ખિસ્સામાં પાકીટમાં રહેલા પૈસા વાપરે એમાં આશ્ચર્ય હું. 100 રૂપિયાની નોટ હતી એ વાપરી કે ભાઈ ચાલો આ ચીજ મને આપો તો એમાં આશ્ચર્ય હું કે તો એની પાસે છે એને વાપર્યું હતું એ વાપર્યું છે એમ અંદરમાં કેવળ જ્ઞાન હતું એ બહાર આવ્યું અનંત સુખ હતું એ બહાર આવ્યું એમાં કોઈ નવીન વાત છે ને એ તો સામાન્ય વાત છે કે એ તો હતું એ બહાર આવે હોય એ બહાર આવે જે અંદર હોય એ બહાર આવે તો સીધી વાત છે એમાં કઈ વધુ પડતું થઈ ગયું છે માની લેવાની જરૂર નથી હા ન હોય એવું બને તો એમ થાય કે આ કઈક નવીન વાત થઈ પણ કઈ ચેતન જળ થાય નહીં જળ ચેતન થાય નહીં એવું થાય તો હજી નવીન કહેવાય પણ એવું તો કઈ રચકણમાં જ્ઞાન થાય નહીં અને જ્ઞાન હોય એ કદી જળ પણ પામે નહીં એમ કે છે કે બધા આવડા મોટા ભગવાન જ છે શું કે છે બધા આવડા મોટા ભગવાન જ છે જેટલા આત્માઓ છે તે બધા આવડા મોટા ભગવાન જ છે કોઈ નાનો છે ને કોઈ મોટો છે એમ હું જોતો નથી ગુરુદેવ એક બહુ અલગથી પદ ગાતા હતા આનંદજી નું છે દેવચંદ પ્રભુ તું જાણ ગરીતી પ્રભુ તું જાણ ગરદી રીતિ દેખતા સૌ લાલ શુદ્ધ સત્તા એ સૌને પેખતા હો લાલ શુદ્ધ સત્તા એટલે બધા એની સત્તા એ તો બધા શુદ્ધ પરિપૂર્ણ ચૈતન બ્રહ્મ આત્મા છે બધા આ મારાથી નીચો છે એ વાત એને નથી અવસ્થાનું જ્ઞાન કે છે જેની જેટલી અવસ્થા હોય એનું જ્ઞાન કે છે પણ એ મુખ્ય કરવાની ચીજ નથી મુખ્ય તો એને મૂળ સ્વરૂપ છે જે મોટું છે તે મુખ્ય છે જે જે ખરેખર મુખ્ય કરવા લાયક છે તે જ મુખ્ય રહે છે કેમ કે સ્વરૂપ મોટું છે અવસ્થા મોટી નથી દ્રષ્ટિ અપેક્ષાથી વાત લીધી છે દ્રવ દ્રષ્ટિ જ્યારે પ્રગટ થાય છે ત્યારે દ્રવ દ્રષ્ટિમાં દ્રવ દ્રષ્ટિ પર્યાયને સ્વીકારતી નહીં હોવાની લીધે એમ છે ખરેખર તો મને સંયોગ દર્શન થયું કે મને અનુભવ થયું એમ દ્રષ્ટિ પર્યાયમાં ચોંટતી નથી તે તો પ્રારંભથી પૂર્ણતા સુધી બધાને કાઢી નાખી ને એ તો પૂર્ણ પર્યાયને કાઢી નાખે છે એમ કે છે દ્રષ્ટિ અપેક્ષા એ વાત જ્ઞાનમાં તો જાણે કે પહેલા ઓછો વિકાસ હતો પછી વધુ વિકાસ થયો આ ગુણસ્થાન આગળ આવ્યું તો શુદ્ધતા વધી નિર્મળતા વધી ઘણી નિર્મળતા વધી ધર્મ ધ્યાનમાંથી શુક્લ ધ્યાન થયું શુક્લ ધ્યાનમાંથી કેવળ જ્ઞાન થયું એમ જ્ઞાન જાણે દ્રષ્ટિ તો કોઈને સ્વીકારતી નથી આ દ્રવ દ્રષ્ટિનો વિષય ચાલે છે એટલે દ્રવ દ્રષ્ટિ છે એ તો દ્રવ ઉપર સ્થપાયેલી રહે છે એ તો પોતાના પૂર્ણ જ્ઞાન ધર્માત્માને માત્ર પોતા સ્વરૂપે સ્વીકારે છે અને એને છોડીને સાથે સાથે રહેલી અવસ્થા અથવા સ્વયંને પોતાને પણ દ્રષ્ટિ જોતી નથી દ્રષ્ટિ ન તો અવસ્થાની શુદ્ધતા અશુદ્ધતાને જોવે છે કે ન તો દ્રષ્ટિ પોતાને પણ જોવે છે પોતાની દ્રષ્ટિ દ્રષ્ટિને જોતી નથી દ્રષ્ટિ સ્વયં સમ્યક દર્શનની પર્યાય સમ્યક દર્શનને જોતી નથી એનો વિષય એટલો ધ્રુવ દ્રવ આત્મા છે આમ છે આ એક જબરજસ્ત ગુણ છે આત્મામાં કે એક જ કામ કરે છે કે માત્ર એક ધ્રુવને પકડીને બેસી જાય છે એટલે બીજા બધા ગુણોમાં એની ઉપાદેયતા ઊભી થઈ જાય છે વસ્તુનો ગુણ હોવાથી દ્રષ્ટિ પોતે પણ વસ્તુના ગુણ હોવાથી વસ્તુના બીજા ગુણોમાં પણ ધૂળની ઉપાસના ચાલુ થઈ જાય છે. આ તો આને તો બીજો વિષય જ નથી, કોઈ પોતે પોતાને ભૂલે છે. દ્રષ્ટિ સ્વયં એટલી બધી પોતાના વિષયની અંદર એકત્વ કરે છે કે પોતાની ભૂમિને એકત્વ કરે છે, એવી રીતે એકત્વ કરે છે. બધાને કાઢી નાખીને ગ્રહ ઉપર સ્થપા, દ્રવ દ્રષ્ટિના ઘણા બોલ છે આની અંદર. આ શાસ્ત્રમાં પણ દ્રવ દ્રષ્ટિના ઘણા બોલ છે. હા, એટલે કોઈને જોતી નથી, એકને જ જોવે છે. પોતાના પૂરમ પરમાત્મા સિવાય કાંઈ જોતી નથી. એવું જ્ઞાન થયું એને ના જોવે. સમ્યક દર્શન થયું ત્યારે મતિ શ્રુત જ્ઞાન હતો, અને જ્યારે અનંત દશા પ્રગટ થઈ તેરમું ગુણ સ્થાન ત્યારે કેવળ જ્ઞાન થયું. દ્રષ્ટિને કાંઈ નિષ્ફળા નથી. દ્રષ્ટિને સમ્યક દર્શનની પોતાના ચોથા ગુણ સ્થાનની કે તેરમા ગુણ સ્થાનની કોઈ સ્પૃહા નથી. એ નિષ્પ્રહ દ્રષ્ટિ છે એમ કે છે. દ્રષ્ટિ એવી પોતે નિષ્પ્રહ છે એમ કે છે. એને પોતાનો પરમાત્મા મળી ગયો એટલે એનું સર્વસ્વ મળી ગયું, અને સર્વસ્વ મળી ગયું એટલે વાત પૂરી થઈ ગઈ. હવે મારે કઈ બીજાની સામે જોવાનું રહેતું નથી. આવું દ્રષ્ટિનું કામ આવું છે. આ એક દ્રષ્ટિનું પરિણમન પ્રારંભથી થાય છે, મોક્ષ માર્ગની શરૂઆતથી થાય છે. એટલે આત્માનું ભવન ફરી જાય છે. નથી કે ભવન ફરી ગયો, એનો ગાંડો થાય ત્યારે ભવન ફરી ગયો. એક ન્યાય તો પાગલ થઈ જાય છે આત્મા. જગતની દ્રષ્ટિએ કે જગતના વ્યવહાર છે, એ વ્યવહાર ચૂકી જાય કોઈ વાર જ્ઞાની, તો લોકો એને એમ કહે કે આ માણસ કઈ વ્યવહારમાં આવે રહ્યો નથી, ક્યાંય આવતો નથી, ક્યાંય જાતો નથી, ક્યાંય હળતો નથી, ક્યાંય ભણતો નથી, કઈ મળતો નથી, વ્યવહાર રાખતો નથી. પણ એની લોકલાજ આડી આવતી નથી. હું લોકલાજ સબડારી, એને કઈ લોકલાજ નથી. પછી જેને જેમ આંકડા મૂકવા મૂકે, આ પોતાની દ્રષ્ટિમાં આના વિષયમાં મસ્ત છે. એનું તો એને સર્વસ્વ પરમાત્મ તત્વ મળી ગયું, વાત પૂરી થઈ ગઈ. પછી એને કઈ જોવું નથી. જગત જગતના ઘરે, લોકો લોકોના ઘરે, લોકસંજ્ઞા જ એની ઉત્પન્ન થતી નથી. લોકસંજ્ઞા નથી થતી એને. આ એક વિશિષ્ટ પ્રકાર છે, બહુ મસ્તીનો વિષય છે. દ્રષ્ટિનો વિષય એવા પ્રકારનો છે. કહે છે કે જ્ઞાનમાં ખ્યાલ આવે કે પૂર્ણ પર્યાય પ્રગટ થાય, તો કે છે એમાં પણ શું છે? તો સ્વભાવ હતો તો પ્રગટ્યો, એમાં નવીન શું છે, બધી વિશેષતા શું છે? તેથી જ્ઞાનીને પર્યાયમાં અભિમાન થતું નથી. ઘણી વિશેષતા થાય, સૌથી વિશેષતા થાય, તો પણ એ પર્યાય દ્રષ્ટિએ ઊંચાપણું નીચાપણું કરીને અભિમાન કરતો નથી. અભિમાન તો તે જીવ કરે છે કે જેની દ્રષ્ટિ નીચે છે, એ નીચેવાળાને ગણીને પોતાને ઊંચો ગણે છે. નીચ દ્રષ્ટિમાં અભિમાન થાય છે. સમદ્રષ્ટિમાં અભિમાન થવાનો પ્રશ્ન હે તો, અથવા પૂર્ણતાની દ્રષ્ટિમાં અભિમાન થતું નથી.